चरणोन्नति करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
अपने शुरू करिए जैन सिद्धांत प्रश्नोत्तरमाला भाग बीजो અને એમાં પ્રશ્ન 198 સુધી આપણે સ્વાધ્યાય થયો છે। હવે એનાથી આગળ ભાવનો અધિકાર આપણે પૂરો કર્યો અને ગુણસ્થાનની હવે વાત ચાલે છે। તો ગુણસ્થાનમાં ગુણસ્થાનના ક્રમમાં પ્રશ્ન 199 નિદ્રા કોને કહે છે। આપણે જે રીતે નિદ્રા શબ્દનો અર્થ જાણીએ છીએ એના કરતા નિદ્રા વિશે નિશ્ચય અપેક્ષાએ ઘણું સમજવાનું છે। અહીંયા ઉત્તર આપ્યો છે આત્માના એક દેશ વિકારનું ઘટવું તથા પૂર્વે બાંધેલા કર્મોથી અંશત સંબંધ છૂટવાને નિદ્રા કહે છે। આ વ્યાખ્યાની દ્રષ્ટિએ આ બરાબર છે। આત્માના એક દેશ વિકારનું ઘટવું એટલે પૂરેપૂરું વિકારનું ઘટવું નથી થતું, પણ આત્માના થોડાક ભાગના વિકારનું ઘટવું એટલે વિકારનો થોડોક ભાગ ઘટે છે। એટલે એમાં દશા તો આત્માની છે અને નિદ્રા કહીએ છીએ ત્યારે થાય છે શું, તો કે કર્મણ્ય રજકણો છૂટા પડી જાય છે, કર્મ ખરી જાય છે, એને આપણે નિદ્રા કહીએ છીએ। પણ એ નિદ્રા થાય છે ત્યારે આત્માની કેવી દશા થાય છે, આત્માની દશા મહત્વની છે। કર્મણે રજકણ છૂટા પડી જાય એટલે કે કર્મ ફળ આપવાની સ્થિતિમાં ન રહે અથવા તો એટલે ઉપશમ થાય અથવા તો બિલકુલ નીકળી જાય, એ બધી વાત જે આપણે લઈએ છીએ ઉપશમ ક્ષય ક્ષયોપશમ આ બધું એ કર્મને લઈને વાત કરીએ છીએ। પણ મૂળ વાત એ છે કે એ દરેક વખતે આત્માની કેવી દશા છે એ દર્શાવવી છે। અહીંયા નિદ્રાની વાત કરે છે ત્યારે એનો અર્થ એ થાય છે કે કર્મણે રજકણો છૂટા પડી જાય છે, કર્મનો ક્ષય થાય છે, એટલે એ રીતે નિદ્રાના સ્વરૂપને આપણે જાણીએ છીએ। અને મુક્તિની દશાની જ્યારે વાત કરીએ મોક્ષની વાત કરતા હોઈએ ત્યારે પણ એમ જ આપણે લઈએ છીએ કે નિદ્રા થાય સંવર નિદ્રા મોક્ષ એ રીતે આપણે લઈએ છીએ। તો એમાં પણ એમ છે કે નિદ્રા થતા 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 એક સ્થિતિ એવી આવે છે કે જ્યારે આત્માને કોઈ પ્રકારની કર્મરૂપ મલિનતા રહેતી નથી અને આત્મા પોતે પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરે છે, એટલે એ અપેક્ષાએ તો એ નિદ્રા બરાબર છે। અહીંયા વાત જે કરી છે તે આત્માથી શરૂઆત કરીને વાત કરી છે, જે ખરેખર સમજવા જેવી વાત છે કે આત્માના એક દેશ વિકારનું ઘટવું, આત્માના વિકારી ભાવ વિભાવ ભાવ એનું ઘટવું એ સાચા અર્થમાં નિદ્રા છે। વિકારી ભાવ પૂર્વે કર્યા હતા અને એને લીધે થઈ અને આશ્રવ અને પછી બંધ થયા હતા, એવા ભાવ બંધ થયા હતા અને એના નિમિત્તે દ્રવ્ય બંધ હતો, એટલે દ્રવ્ય બંધ જે છે એ જાય છે। કેમ કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો જ છે કે આત્માની જેવી દશા અહીંયા થાય છે તે પ્રમાણે દ્રવ્ય કર્મનો નાશ થાય છે। એટલે અહીંયા સાથે એ વાત પણ લીધી કે તથા પૂર્વે બાંધેલા કર્મોથી અંશત સંબંધ છૂટવાને નિદ્રા કહે છે। નિદ્રા સંબંધી તત્વ અપેક્ષાએ જે વિચાર કરવાનો છે તે એ છે કે નિદ્રા બે પ્રકારે છે મુખ્યપણે, બીજા ઘણા પેટા વિભાગ પાડી શકાય પણ અહીંયા આપણે મુખ્ય વાત જે લેવી છે તે નિદ્રાની તે બે પ્રકારે કે એક તો સકામની ઇજરા અને એક અકામની ઇજરા. અકામની ઇજરા એટલે સ્થિતિબંધ પૂરો થતા કારમણે રજકણો છૂટા પડી જવા, એ અકામની ઇજરા છે. અને એવી નિજરા તો સતત થયા જ કરે છે. દરેક સમયે કોઈ ને કોઈ કર્મ ઉદયમાં આવે છે અને એ પછી એનો સ્થિતિબંધ પૂરો થાય છે એટલે ઉદયમાં આવ્યું છે, કોઈક સંયોગો સર્જાયા છે એના ફળ સ્વરૂપે, અને પછી એ કર્મ ચાલ્યું જાય છે, ખરી જાય છે. પણ એ જ્યારે ઉદયમાં આવે છે અને એ કારણે રજકણો છૂટા પડી જાય છે, તે પહેલા આ જીવ એ કર્મના ફળ સ્વરૂપે જે સંયોગો પ્રાપ્ત થયા છે એના સંબંધમાં, એટલે કે જીવના સંબંધમાં જે કોઈ વસ્તુઓ આવી છે અથવા તો એની સાથે રહેલા શરીરમાં જે કંઈ ફેરફાર વગેરે થયા છે, એ બધાની સાથે જીવ એકત્વ ભાવ કરે છે, પોતાપણું કરે છે, એકત્વ બુદ્ધિ કરે છે, કર્તા બુદ્ધિ કરે છે, ભોગતા બુદ્ધિ કરે છે, અને એને આશ્રવ થાય છે અને નવા કર્મો બંધાય છે. એટલે હજી તો પેલા કર્મની નિજરા થઈ નથી ત્યાં તો એ નવા કર્મ બાંધી લે છે. એટલે એને આ બાજુ કર્મ છૂટે છે એ પહેલા બીજા નવા કર્મ બંધાઈ જાય છે. એટલે ક્યારેય જીવને કર્મબંધમાંથી મુક્તિ મળતી નથી અને અનાદિથી આમ જ ચાલ્યું આવે છે. અનાદિથી એ નિજરા કરે છે, અકામ નિજરા કરે છે અને નવા કર્મ બાંધે છે. એટલે નવા કર્મના નિમિત્તે એને બીજો ભવ કરવો પડે છે અને એમ એક પછી એક પછી એક ભવ કર્યા જ કરે છે. એને ચાર ગતિમાં રખડવાનું થાય છે, એને ચાર ગતિના ભ્રમણ થાય છે અને અનંત કાળથી જીવ આ પ્રમાણે કરતો આવ્યો છે. છૂટવા માટેનો એકમાત્ર ઉપાય કોઈ હોય તો એ છે કે એને નવા કર્મ બાંધવા નહીં. સ્થિતિબંધ છે એટલે એટલી સ્થિતિ પૂરી થતા એ પૂર્વના કર્મ તો ચાલ્યા જવાના છે, એ તો નિશ્ચિત વાત છે. માત્ર એણે જો કંઈ કરવા જેવું હોય તો એણે જાગૃતિ દાખવી અને નવા કર્મ બાંધવા નહીં. એટલે નવા કર્મ ન બંધાય અને નિજરા થાય તો એ સાચા અર્થમાં નિજરા છે. એ સાચા અર્થમાં નિજરા છે એને કૃપાળુ દેવે સહેતુક નિજરા કહી છે અથવા સ્વકામ નિજરા કહી છે. અને એવી સહેતુક જેમાં મોક્ષનો હેતુ સમાયેલો છે એવી એ સહેતુક નિજરા છે. એવી નિજરા ક્યારે થાય છે તો કે જ્યારે જીવ સંવરની દશામાં છે ત્યારે એને એવી નિજરા થાય છે. સંવરની દશામાં એને નવા કર્મ બંધાતા નથી. સંવર છે એટલે કે આશ્રવ નથી. આશ્રવ રહિત દશા છે તે સંવરની દશા છે. કહેવામાં સહેલું લાગે છે, બોલવામાં પણ બરાબર લાગે છે, પણ એવી સંવરની દશા થાય ક્યારે? સંવર થાય ક્યારે? આશ્રવ ન થાય અને સંવરની દશા થાય ક્યારે? એ પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે તો જ એવી સંવરની દશા થાય, અન્યથા એવી સંવરની દશા થતી નથી. જીવ બે પ્રકારે પરિણમન કરે છે, એક તો શુદ્ધ ભાવે પરિણમન કરે છે અને બીજું અશુદ્ધ ભાવે પરિણમન કરે છે. અશુદ્ધ ભાવે જે પરિણમન જે થાય છે ત્યારે એ શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય, એ બંને વખતે એને આશ્રવ થાય છે એટલે સંવરની દશા નથી. ગમે તેવો ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય તો પણ એ સંવરની દશા નથી. તીર્થંકર ભગવાનની ભક્તિનો ભાવ હોય, સમોસરણમાં બેસીને પ્રત્યક્ષ તીર્થંકર ભગવાનના દર્શન કરી અને એ ભક્તિનો ભાવ એને થયો હોય તો પણ એ શુભ ભાવ છે અને એ શુભ ભાવ એ બંધનું કારણ છે. એને લીધે થઈ અને એને પુણ્યનો બંધ થાય છે અને એવો પુણ્યનો બંધ થતા એને ફરી પાછો ભવ કરવો પડે છે. સંવર છે એ આત્માનો ભાવ છે, સ્વરૂપનો ભાવ છે. આત્માનું સ્વરૂપ જ સંવર રૂપ છે, આત્માનું સ્વરૂપ મુક્તિ રૂપ છે, એ જ પ્રકારે આત્માનું સ્વરૂપ સંવર રૂપ છે. અને નિજરા થાય છે એ તો કર્મની નિજરા થાય છે, એટલે એણે પૂર્વે જે કર્મ બાંધ્યા હતા, જે કર્મ કર્યા હતા, ભાવ બંધ થયો હતો, એ ભાવ બંધ ચાલ્યો જાય છે. પછી નિમિત્ત તરીકે આપણે એમ કહીએ કે દ્રવ્ય કર્મ છે એ ખરી જાય છે, પણ ખરેખર તો એ ભાવ બંધ ચાલ્યો જાય છે. સંવરની દશામાં બે વસ્તુ થાય છે, એક તો નવા કર્મ બંધાતા નથી, નવા કર્મ બંધાતા નથી, અને સંવરની દશા માટેનું જે કારણ એ પોતાના સ્વરૂપની અંદર લીનતા સ્થિરતાનો પુરુષાર્થ, પોતાના સ્વરૂપમાં રહેવું, પોતાના સ્વરૂપમાં સ્થિર થઈને રહેવું, એટલે જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે પોતે પરિણમી જવું. આત્મા ચૈતન્ય જ્ઞાન મૂર્તિ છે એટલે એવા જ્ઞાન સ્વભાવે પોતે પરિણમે છે, એટલે એવા શુદ્ધ ભાવે પરિણમે છે. એના જ્ઞાન દર્શનના ઉપયોગ એ પોતાના સ્વરૂપ સાથે જોડાય છે અને એ ઉપયોગ શુદ્ધ ઉપયોગ છે, સૂક્ષ્મ ઉપયોગ છે. એટલે આવું પરિણમન થાય છે ત્યારે જે પર્યાય થાય છે એ પણ શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે. અને એવા શુદ્ધ પરિણમનના નિમિત્તે પૂર્વે બાંધેલા કર્મો એનો ક્ષય થાય છે. એટલે એ ઉદયમાં ના આવ્યા હોય તો પણ એનો ક્ષય થાય છે. કેમ કે અહીંયા શુદ્ધ ભાવ પ્રગટ થયો છે તો શુદ્ધ ભાવના નિમિત્તે એવા કર્મોનો ક્ષય થાય છે. મુનિ ઉગ્ર તપ દ્વારા, તપની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે નિશ્ચય તપ, એટલે કે પોતે પોતાના સ્વરૂપમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન રૂપે સ્થિર થઈ જાય છે એવું સમ્યક ચારિત્ર છે, એમાં ઉગ્રતા છે, એટલે કે એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના ભાવમાંથી એ બહાર આવતા જ નથી, પોતાના ઉપયોગને ખસેડતા નથી, એવો ઉગ્ર પુરુષાર્થ રહ્યો છે, ત્યારે એવા શુદ્ધ ભાવને લીધે થઈને મુનિ ઘણી ઉદીર્ણા કરે છે. ઉદીર્ણા એટલે કે કર્મનું ફળ આપ્યા વિના, કર્મ ઉદયમાં આવ્યા વિના એનું ખરી જવું થાય એને ઉદીર્ણા કહેવામાં આવે છે. તો એવી ઉદીર્ણા કરે છે એટલે સંવર અને નિજરા બંને સાથે છે. સંવર વિના નિજરા હોય નહીં, અને સંવર છે તો જ સાચી નિજરા થાય છે. એટલે નિજરાનું સ્વરૂપ આ પ્રકારે છે, સંવરની સાથે રહેલું એનું સ્વરૂપ છે, અને જુદું કરી શકાતું નથી કે નિજરા થાય ને તપ કરવાથી નિજરા થાય જે વ્યવહારમાં કહેવામાં આવે છે, એવા કોઈ બાહ્ય તપ દ્વારા નિજરા થતી નથી. બાહ્ય તપ એટલે ઉપવાસ, એકાશના, આંબિલ વગેરે પ્રકારના જે તપ કરવામાં આવે છે એ તપ દ્વારા નિજરા થાય છે એમ જે વર્તમાનમાં માન્યતા છે તે મિથ્યા માન્યતા છે. એ તપ વખતે તો એને માત્ર શુભ ભાવ છે, એ તપ વખતે એને શુભ ભાવ છે. કેમ શુભ ભાવ છે? તો કે એ વખતે એમ જ થવાનું હતું. એમ જ એટલે કે એ ઉપવાસનો ભાવ કરે છે, પણ એ વખતે એવી જ સ્થિતિ હતી કે જ્યારે શરીરમાં એ ખોરાકરૂપી પૂતગળ પરમાણુઓ આવવાના ન હતા. ખોરાકરૂપી પૂતગળ એ શરીરરૂપી પૂતગળ સાથે સંયોગ પામવાના ન હતા, એટલે એ દિવસે ખોરાક મળવાનો ન હતો. એ નિશ્ચિત હતું, એ નક્કી હતું. એ દિવસે એણે જો ઉપવાસનો ભાવ ન કર્યો હોત તો પણ એને એ દિવસે ખાવાનું મળવાનું ન હતું. અને ઉપવાસનો ભાવ કરે છે તો પણ એ ઉપવાસ કરે છે ત્યારે એને ખાવાનું નથી મળતું. મૂળ તો સંયોગ થવાનો ન હતો, એને ખોરાકરૂપી પૂતગળનો એના શરીરરૂપી પૂતગળ સાથેનો એક પ્રકારનો સંબંધ, એ સંબંધ સંયોગ એ દિવસે થવાનો હતો જ નહીં. જે પદાર્થો જેમ પરિણમવાના હતા તેમ જ પરિણમે છે, એટલે એવી જ સ્થિતિ થવાની હતી. એ વખતે એણે માત્ર શુભ ભાવ કર્યો, શુભ ભાવ કર્યો એટલે આજે ખોરાક નથી લેવો એવો ભાવ કર્યો. એ શુભ ભાવને લીધે થઈને એને પુણ્યનો બંધ થાય છે. એમાં પુણ્યનો બંધ થતા એને નિજરા કેવી રીતે થાય? એ તો બંધાવાનું કારણ થયું. જે ભાવે બંધ થાય એ ભાવે નિજરા ક્યાંથી થાય? જે ભાવે બંધાવાનું થાય એ ભાવે છૂટવાનું કેવી રીતે થાય? એટલે એવા બાહ્ય તપ દ્વારા નિજરા થતી નથી. જે તપ દ્વારા નિજરાની વાત કરી છે તે નિશ્ચય તપ દ્વારા નિજરાની વાત કરી છે. પોતે પોતાના સ્વરૂપમાં પોતાના સ્વભાવ ભાવે જ્ઞાન સ્વભાવે એ પરિણમી જાય છે ત્યારે એને નિજરા થાય છે. એ સંવરની દશા છે, એ ઉત્કૃષ્ટ દશા છે, અને એમાં એને આશ્રવ થતા નથી, ભાવ આશ્રવ નથી થતા, એટલે એને નિજરા છે, એને બંધ પડતો નથી, એટલે સાચા અર્થમાં નિજરા છે. પણ સમજ્યા વિના લોકો માત્ર ખોરાક ન લેવાને તપ માને છે, અને એવા તપ દ્વારા એ એમ માને છે કે અમને નિજરા થાય છે અને એ નિજરા થતા અમારો મોક્ષ થશે. એ મિથ્યા માન્યતા છે, એ મિથ્યા માન્યતા છે. એટલે એમાં કહેવાનો આશય એમ નથી કે એવા બાહ્ય તપ ન કરવા એમ કહેવાનો આશય નથી. કહેવાનો આશય એ છે કે બાહ્ય તપ છે એ શુભ ભાવ છે. અંતરંગ તપ સહિત બાહ્ય તપ હોય તો તપ કહેવામાં આવે છે. તપ અંતરમાંથી ઉત્પન્ન થાય છે, બહારથી તપ શરૂ નથી થતું. અંતરંગ દશા જ મુનિની એવી હોય છે કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરવા માટે લાગી ગયા છે તો દિવસો સુધી એમને આહાર પ્રત્યે રૂચિ થતી નથી, એટલે આહાર લેવા માટે નીકળતા નથી અને એમને સ્વાભાવિક રીતે એમને એ ઉપવાસ થઈ જાય છે. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, અઠવાડિયા સુધી પણ મુનિ પોતે પોતાના સ્વરૂપમાં લીનતા અને સ્થિરતાનો પુરુષાર્થ કરે છે એટલે એમને સહજ રીતે ઉપવાસ થાય છે. અને એ રીતે તપ છે એવા બાહ્ય તપને જ માત્ર આપણે જોઈએ અને એમની અંતરંગ દશાને ન જોઈએ અને એમ માનીએ કે આપણે પણ આઠ દિવસ ખોરાક નહીં લઈએ એટલે આપણને પણ નિજરા થશે, તો એ માન્યતા ખોટી છે, ભૂલ ભરેલી છે, મિથ્યા માન્યતા છે. એટલે તપનું સાચું સ્વરૂપ સમજી અને નિશ્ચય તપ હોય તો સાથે બાહ્યમાં એવું તપ હોય છે. તો નિશ્ચય તપની સાથે જે રહેલું બાહ્યમાં જે તપ છે એ વ્યવહારે તપ છે અને એવું વ્યવહારે તપ એ માત્ર શુભ ભાવ છે. અને એવો શુભ ભાવ આવે છે તો એથી બંધ થાય છે. અને એવો શુભ ભાવ આવે છે તો ભલે આવે, એમાં કોઈ વાંધો નથી, તપ કરવામાં કોઈ નિષેધ નથી, પણ એનું ફળ શું છે તે સમજવું, કેવા તપની વાત છે અને કેવું તપ આપણે કરીએ છીએ એ સમજવાની વાત છે. એટલે તપની ઉત્કૃષ્ટતા બતાવવી છે, સાચા તપની સ્થિતિ બતાવવી છે, એટલે એને એમ કહેવામાં આવે કે બાહ્ય તપ છે ખરેખર તો તપ નથી, માત્ર શુભ ભાવ છે. અને એવો શુભ ભાવ છે એ પુણ્ય બંધનું કારણ છે. એવા તપને લીધે થઈને એક બીજો પણ ફાયદો થાય છે શુભ બંધ ઉપરાંત, કે એને ટેવ પડે છે. એને કેવી ટેવ પડે છે કે એક અભ્યાસ રૂપે એને એવી ટેવ પડે છે કે ખોરાક વિના પણ એ પોતે શાંત ભાવે પોતે પોતાની ધાર્મિક ક્રિયા એટલે કે એના સ્વાધ્યાય આદિ પૂજા ભક્તિ વિનય અને પોતાના સ્વાધ્યાય અને સ્વરૂપનો પુરુષાર્થ આત્મામાં સ્થિરતાનો પુરુષાર્થ વગેરે એ કરી શકે. ખોરાક નથી લીધો ત્યારે પણ એ કરી શકે છે એવી એને ટેવ પડે. એટલે જ્યારે એવા સંયોગો હોય કે જ્યારે શરીરમાં ખોરાક લેવા ન મળ્યો હોય અથવા તો શરીરમાં કોઈ રીતે માંદગી વગેરે હોય, ઉપાધિના ભાવ શરીરમાં હોય, તે વખતે પણ એ આવી જો ટેવ પડી છે બાહ્ય તપની તો એને આકુળતા નથી થતી અને પોતે પોતાનું ધાર્મિક કાર્ય કરી શકે છે. એ ત્રીજી વસ્તુ એ છે જે મહત્વની છે તે કે એવા બાહ્ય તપ કરવાને લીધે થઈ અને એને પ્રમાદ નથી થતો. સામાન્ય રીતે આપણે ખોરાક લઈએ અને વધારે ખોરાક લઈએ, બરાબર પેટ ભરીને જમ્યા હોઈએ તો શું થાય છે, પ્રમાદ થાય છે, ઊંઘ આવે છે, આળસ આવે છે, કોન્સન્ટ્રેશન રહેતું નથી, સમય બગડે છે. અને ઓછો ખોરાક લઈએ છીએ એટલે અણુદરી તપ કરીએ છીએ અથવા તો બિલકુલ ખોરાક નથી લેતા ઉપવાસ કરીએ છીએ તો એ આળસ અને પ્રમાદ થતા નથી, એટલે પોતાના સ્વાધ્યાય અને ધાર્મિક પોતાની પ્રવૃત્તિ છે એમાં જ એ બધો સમય આપી શકે છે. એટલે એ રીતે બાહ્ય તપના ત્રણ ફાયદા છે. પણ એ બાહ્ય તપનો વિષય બાહ્ય તપ કરવું છે એવો ભાવ ન વર્તવો જોઈએ, એને બદલે અંતરંગ તપ છે તે સાચું તપ છે એના તરફ દ્રષ્ટિ કરવી અને સહજ રીતે જ એ બાહ્ય તપ થઈ જશે, સહજ રીતે બાહ્ય તપ થશે. અને બાહ્ય તપ થશે તો પુણ્યનો બંધ થશે તો સારું છે, જો એવો ભાવ છે તો એ પણ મિથ્યા ભાવ છે. એવો ભાવ છે શુભ બંધ પડે તો સારું અને મને એમાં ભવિષ્યની ગતિ સારી મળે, જો એવો ભાવ છે તો એ મિથ્યા ભાવ છે. એને ગતિ કરવાનો જ ભાવ છે, એની ઈચ્છા મહેચ્છા આકાંક્ષા એને ગતિની જ છે કે એને સારી ગતિ કરવી છે, દેવની ગતિ કરવી છે કે ઉચ્ચ પ્રકારના મનુષ્યની ગતિ કરવી છે, તો પછી એ ભ્રમણ કર્યા જ કરશે, એ જેવા ભાવ કરે છે એ પ્રમાણે જ થશે. તો અહીંયા નિજરાની વાતમાં આપણે સાથે સંવરની વાત પણ લઈ લીધી અને એનો વિસ્તાર સમજ્યા. હવે આગળ પ્રશ્ન 200, સંવર અને નિજરા થવાનો ઉપાય શું છે? સંવર અને નિજરા જો બંને સાથે લેવામાં આવ્યા છે, આપણે જે વાત કરી એ જ વાત હવે આવે છે કે સંવર અને નિજરા થવાનો ઉપાય શું છે? અહીંયા ઉત્તરમાં સ્પષ્ટ કહ્યું છે કે નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ ત્રણેય નિશ્ચય, નિશ્ચય જે છે વિશેષણ, એ ત્રણેયને લાગુ પડે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન અને નિશ્ચય સમ્યક ચારિત્ર, એ ત્રણની ઐક્યતા સંવર અને નિજરા થવાનો ઉગ્ર ઉપાય છે. જ્યાં સુધી સંકિત નથી ત્યાં સુધી સાચા અર્થમાં જોવા જઈએ તો કોઈ નિજરા નથી, કોઈ સંવર નથી. સંકિત વિના નિજરા ને સંવર સંભવે જ નહીં. જે નિજરા થાય તે અકામ નિજરા થાય, સકામ નિજરા શક્ય નથી. કેમ કે સમ્યક દર્શન નથી તો એ પોતે પોતાના સ્વરૂપમાં જશે કેવી રીતે? સમ્યક દર્શન વિના એ પોતાના સ્વરૂપમાં લીનતા કેવી રીતે કરશે? એટલે સમ્યક દર્શન છે તો એ સ્વરૂપમાં લીનતા કરે છે, સંવર થાય છે અને સકામ નિજરા થાય છે. એટલે સમ્યક દર્શન વિના તો સંવર કે નિજરા બેમાંથી કંઈ થતું નથી. એટલે સંવર અને નિજરા માટે સૌથી પહેલી જો કોઈ જરૂરિયાત હોય તો તે સમ્યક દર્શન પ્રગટ કરવાની છે. સમ્યક દર્શન એટલે સમકી, તેમાં સમ્યક દર્શન એટલે પોતાના સ્વરૂપનું અવલોકન, સામાન્ય અવલોકન, એનો પ્રતિભાસ, એનો અનુભવ અને સાથે રહેલું આત્માનું જ્ઞાન, અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા, એનું જ્ઞાન. એ જગતના બધા જ પદાર્થોથી જુદો ભિન્ન છે એવું ભેદ જ્ઞાન, એવું ભેદ જ્ઞાન એ વખતે વર્તે છે અને પોતાને એવો જ અનુભવે છે. જગતના બધા જ પદાર્થોથી ભિન્ન એ અનુભવે છે અને અનંત ગુણોની પર્યાયને જ્યારે અનુભવે છે ત્યારે એને આનંદ થાય છે, સુખનો અનુભવ થાય છે. એટલે એવું સમકિત જેમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે અને આવું સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થતાં એની શ્રદ્ધા સમ્યક થાય છે, એને આપણે સમ્યક શ્રદ્ધા કહીએ છીએ, એને પણ સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. તો એ દર્શનનો અર્થ એક શ્રદ્ધા થાય છે ત્યાં એ પણ અર્થ છે. એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત જે સમ્યક શ્રદ્ધા થઈ એ સમકિત, અને એવું સમકિત થાય છે એટલે એને ચારિત્રની શરૂઆત થાય છે. એવી શ્રદ્ધા થાય છે એટલે એને સહજ ભાવે ક્રોધ માન માયા લોભ પ્રત્યેથી તીવ્રતા ઘટી જાય છે. એના ક્રોધ માન માયા લોભમાં એવી હવે તીવ્રતા થતી નથી. કેમ કે જગતનું સ્વરૂપ અને પોતાનું સ્વરૂપ એ બરાબર જાણે છે, સમજે છે અને સાચી શ્રદ્ધા થઈ છે એટલે હવે એવા કશાય તીવ્રતાપૂર્વક થતા નથી. એટલે કે અનંત અનુબંધ થાય તેવા હવે એવા કશાય થતા નથી. એટલે અનંતાનુબંધની કશાયની ક્રોધ માન માયા લોભની પહેલી ચોકડી છે તે જાય છે. એટલે એ પ્રકારે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે અને એ ત્રણની એકતા છે. અને એવી એ ત્રણની એકતા છે તો સંવર થાય છે અને નિજરા થાય છે. એ સિવાય સંવર અને નિજરા થતા નથી. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની એકતા આપણે જે રીતે વાત કરી તે રીતે હોય તો જ સાચા અર્થમાં સંવર અને નિજરા થાય છે. એ જ એનો ઉપાય છે. ચોથા ગુણ સ્થાને નિશ્ચય સમ્યક દર્શન થતા સંવર નિજરા થવાની શરૂઆત થાય છે. સંવર નિજરા થવાની શરૂઆત થાય છે એટલે કે ધર્મની શરૂઆત થાય છે, ત્યાંથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. ચોથા ગુણ સ્થાન કે મિથ્યાત્વ જાય છે, સમકિત પ્રગટ થાય છે ત્યારે સમકિત આચરણ ચારિત્ર છે અને એ વખતે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં લીનતા અને સ્થિરતા કરે છે, જેટલો સમય ક્ષણિક પણ જે લીનતા થાય છે, પોતાના સ્વરૂપના આશ્રયે રહે છે, વિકારી ભાવ થતા નથી, વિભાવ ભાવ થતા નથી, રાગ દ્વેષ થતા નથી અને સંવરનો ભાવ વર્તે છે, એનો ઉપયોગ શુદ્ધ થયો છે, તો ત્યારે એને સંવર થાય છે, નિજરા થાય છે. હવે પ્રશ્ન 201. અહીંયા પ્રશ્ન 201 માં કહે છે કે એ ત્રણેની પૂર્ણ એકતા એક સાથે થાય છે કે અનુક્રમથી થાય છે? જો પ્રશ્ન પહેલા સમજવા જેવો છે. શું કહ્યું? એ ત્રણ એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એની એકતા એનું એકપણું એ એક સાથે થાય છે કે અનુક્રમથી થાય છે? એના ઉત્તર રૂપે અહીંયા આપ્યું છે કે અનુક્રમથી થાય છે. એ અનુક્રમથી થાય છે. કઈ રીતે અનુક્રમથી થાય છે એ આપણે સમજ્યા કે એક જ સમયમાં જ્યારે સમ્યક દર્શન થાય છે તેમ છતાં પણ પહેલા મિથ્યા દ્રષ્ટિને પહેલા જે થાય છે તે શું છે? તો પહેલા એ દર્શન છે, કોનું દર્શન છે? સ્વરૂપનું દર્શન છે, આત્માનું દર્શન છે. એ સામાન્ય પ્રતિભાસ છે, એ આત્માનું અવલોકન છે. અને એ જ સમયે, પણ એના પછી કહેવાય જ્ઞાન થાય છે, એ જ સમયે એને જ્ઞાન થાય છે. એટલે પહેલા દર્શન પછી જ્ઞાન. સાધક જીવને હંમેશા પહેલા દર્શન અને પછી જ્ઞાન એમ ઉપયોગ વર્તતો હોય છે. એક સમયમાં હોવા છતાં પણ એમ જ કહેવાય છે, દર્શન અને જ્ઞાન. અને દર્શન અને જ્ઞાન થાય છે તો પછી શ્રદ્ધા સાચી થાય છે, તો શ્રદ્ધા સાચી થાય છે. દર્શન જ્ઞાન બરાબર યથાર્થ નથી તો શ્રદ્ધા ક્યાંથી સાચી થાય? બધું ભલે સાથે થાય છે, પણ ક્રમ આ પ્રકારે છે. પહેલા આત્માનું અવલોકન થાય છે, આ સ્વરૂપ, આ આત્મા, આ હું, એવો એને અનુભવ થાય છે, એ સ્વરૂપનું અવલોકન થાય છે. અને એને વખતે જ્ઞાન થાય છે કે બધાથી પોતે ભિન્ન છે એવું જ્ઞાન થાય છે. અને અનુભવ થાય છે, એ અનુભવ જે છે એ બધા જ ગુણો, અનંત ગુણો છે, અને અનંત ગુણોની પર્યાય સુખરૂપે અનુભવમાં આવે છે. એ જ્ઞાન, આત્માનું જ્ઞાન છે, એ આત્માનું જ્ઞાન છે. આવું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થાય છે તો પેલી શ્રદ્ધા જે પહેલા કરી હતી, દ્રવ્ય સ્ત્રોતના અભ્યાસ દ્વારા જે શ્રદ્ધા કરી હતી કે ભગવાન આત્મા જગતના બધા જ પદાર્થોથી જુદો છે, ભિન્ન છે, એ શ્રદ્ધા એ અનુભવને લીધે થઈ અને પાકી થાય છે, એટલે કે સમ્યક થાય છે. હવે એ શ્રદ્ધામાં એને ડગવાપણું થતું નથી, એ શ્રદ્ધા યથાર્થ થઈ છે, અનુભવ સહિતની થઈ છે. એટલે હવે એ બદલાશે નહીં. બીજા લોકો ગમે તે પ્રકારે એને વાત કરશે, ગમે તે પ્રકારનો ઉપદેશ આપશે, તેમ છતાં પણ એને હવે બદલાવાપણું નહીં થાય. એટલે એવી રીતે એની સમ્યક શ્રદ્ધા થાય છે, એટલે ત્રીજી વસ્તુ થાય છે. એ સમ્યક શ્રદ્ધા થાય છે, એ ત્રીજી વસ્તુ થઈ, એ ક્રમમાં. અને એ જ રીતે આગળ વધતા એવી શ્રદ્ધા થઈ છે, વસ્તુનું સાચું સ્વરૂપ સમજાયું છે, છ દ્રવ્ય અને નવ તત્વની યથાર્થ શ્રદ્ધા, એને આપણે વ્યવહાર સંકિત કહીએ છીએ. એ વ્યવહાર સંકિત હવે આ જગ્યાએ છે. પહેલાથી આપણે જે કહીએ છીએ વ્યવહાર સંકિત, એ ખરેખર તો એ વ્યવહાર સંકિત એ આવું સમ્યક દર્શન થાય છે, શ્રદ્ધા થાય છે પછીથી છે. કેમ કે ત્યાં સુધી એને જે શ્રદ્ધા કરી હતી છ દ્રવ્ય અને છએ દ્રવ્ય એ ભિન્ન છે, એકબીજાનું કંઈ કરતા નથી, પૂર્ણપણે સ્વતંત્ર છે, એક દ્રવ્યની પર્યાય બીજું દ્રવ્ય કરી શકતું નથી, આ વાત એને પહેલા જે રીતે લીધી હતી, જે રીતે સમજ્યો હતો, જે રીતે એને એમાં વિશ્વાસ હતો, એ વિશ્વાસ હવે અનુભવ થયા પછીથી એ દ્રઢ થાય છે. અનુભવ થયા પછીથી એ દ્રઢ થાય છે. એટલે નવે તત્વની શ્રદ્ધા જે છે તે હવે એને બરાબર યથાર્થ થાય છે. એટલે આપણે જે વ્યવહાર સંકિતમાં નવ તત્વની શ્રદ્ધા જે કહીએ છીએ, અને તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તત્વાર્થ સૂત્રનું બીજું સૂત્ર, એ જે વાત લેવામાં આવી છે એમાં જે વ્યવહારનો અંશ જે છે એ જગતના બધા જ પદાર્થોનું જેમ છે તેમ શ્રદ્ધાન થવું, એ સમ્યક શ્રદ્ધા એ હવે થાય છે. પણ પહેલા શું થાય છે? પહેલા નિશ્ચયથી શ્રદ્ધા થાય છે. નિશ્ચયથી એટલે કે અનુભવ દ્વારા એને એ જગતનું અને પોતાનું સ્વરૂપ અનુભવમાં આવે છે. એટલે જે તત્વાર્થ સૂત્રમાં જે લેવામાં આવ્યું છે, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એ નિશ્ચય શ્રદ્ધાની વાત લીધી છે. અને નિશ્ચય શ્રદ્ધા પહેલા થાય છે, એટલે સાથે જે બારમાં જે રીતે રહ્યું છે એ બધું વ્યવહાર શ્રદ્ધાન છે. એટલે એ બધું વ્યવહાર શ્રદ્ધાન છે. તો એની એકતા એ આ રીતે ક્રમમાં થાય છે. અને પછી ચારિત્ર, આવી શ્રદ્ધા વર્તે છે, નિશ્ચય શ્રદ્ધા થઈ છે, અને વ્યવહાર શ્રદ્ધા પણ એ જ પ્રકારે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરતું નથી, એ ભાવ આખો પકડાય છે અને એ ભાવ સતત રહ્યા કરે છે. અને હું જગતના બધા જ પદાર્થોથી, બધા જ દ્રવ્યોથી જુદો છું, ભિન્ન છું, હું કોઈનું કંઈ કરી શકતો નથી, બીજા કોઈ મારું કંઈ કરી શકતા નથી, એ ભાવ સતત રહ્યા કરે છે. સમ્યક દ્રષ્ટિને એવો ભાવ સતત રહે છે. એટલે આવી પડેલા જે સંયોગો છે, પૂર્વના કર્મને કારણે, પૂર્વના કર્મના ઉદયને કારણે જે ફળ સ્વરૂપે જે સંયોગો રચાય છે, જે કંઈ થાય છે, એની સાથે એનું જોડાણ છે તે તીવ્રતાપૂર્વક થતું નથી. અને એ તીવ્રતાપૂર્વક નથી થતું એટલે એ ચારિત્ર મોહનીયની 25 પ્રકૃતિમાંથી પહેલી 4 પ્રકૃતિ જાય છે. ચારિત્ર મૌનિયની 25 પ્રકૃતિ, એમાં પહેલો કસાય અનંતાનુબંધી કસાય, એના ક્રોધ માન માયા અને લોભ એ ચાર જાય છે. એટલે એ રીતે એ ચારિત્ર પ્રગટ થાય છે. એટલે આ ક્રમ છે, આવો ક્રમ છે. હવે પ્રશ્ન 202, એ ત્રણેયની પૂર્ણ ઐકતા થવાનો ક્રમ કેવી રીતે છે? હવે બીજી અપેક્ષાથી પણ પાછો આપણે એને એ ક્રમને સમજવાનો છે. ગુણસ્થાનની વાતમાં જવું છે ને, એટલે એમણે અહીંયા એ અપેક્ષાએ પ્રશ્ન લીધો છે કે એ ત્રણની પૂર્ણ ઐકતા થવાનો ક્રમ કેવી રીતે છે. પૂર્ણતાની વાત લઈને કહ્યું છે. પહેલા અનુક્રમની વાત લીધી, પણ હવે પૂર્ણ એકતા. પૂર્ણ એકતા એટલે પૂર્ણપણે સ્વરૂપની પ્રાપ્તિ થાય ત્યારે પૂર્ણ એકતા થવાનો સંભવ થાય, એ સિવાય એ બને નહીં. એટલે પૂર્ણપણે જયારે પ્રાપ્તિ થાય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એની પૂર્ણતા થાય છે, તો એની વાત કરી અને ગુણસ્થાનની વાત કરવી છે. એમાં કઈ રીતે એ ક્રમ ચાલે છે અને એ ક્રમ છે એ જ ગુણસ્થાન છે, એ ગુણસ્થાન છે. એટલે એ ત્રણેયની પૂર્ણ એકતા થવાનો ક્રમ કેવી રીતે છે? કેમ કે શરૂઆત થઈ છે તો પૂર્ણતા થવાની જ છે, અને પૂર્ણતા થવાની છે તો એ ક્રમમાં જે રીતે થાય છે એ ક્રમની હવે વાત લેવી છે. તો ત્રણેયની એકતા તો થઈ છે, પણ એ એકતામાં હજી પૂર્ણતા નથી. એ પૂર્ણતા થવાની છે, તો એ પૂર્ણતા થતા સુધીમાં જે ક્રમ છે એવા ક્રમની અહીંયા વાત કરવી છે. બીજ થઈ છે તો પૂર્ણિમા થવાની છે, બીજ થઈ છે તો પૂનમ થવાની જ છે. એ બીજમાં જ પૂનમ દેખાય છે. બીજ જયારે જોઈએ છીએ આપણને, ત્યારે આપણને જેટલો પ્રકાશિત ભાગ દેખાય છે એની સાથે આખો બીજો આકાર દેખાય છે કે આટલો ભાગ હવે પ્રકાશિત થવાનો બાકી છે અને આ આખો ચંદ્ર આવો ગોળ છે, એવું આપણને ત્યારે જ ભાન થઈ જાય છે. એટલે એવું જ સમ્યક દર્શન થાય છે એટલે ત્યારે જ એવું ભાન થઈ જાય છે કે પૂર્ણપણે શુદ્ધતા અને પૂર્ણપણે આત્માનો આનંદ કેવો છે, એનો જે આસ્વાદ આવ્યો છે એના ઉપરથી એ પૂર્ણતાનું સ્વરૂપ એને ખ્યાલમાં આવી જાય છે. એટલે જ એને પૂર્ણતાનો પુરુષાર્થ પ્રગટ થાય છે. જેમ ચંદ્રમાં આપણે બીજને જોઈએ છીએ તો આપણને એના પૂરા ચંદ્રનો ખ્યાલ આવી જાય છે, એ જ રીતે સમ્યક દર્શનમાં જે જ્ઞાન આનંદ સુખ શાંતિનો જે અનુભવ થાય છે એ ક્ષણિક છે, છતાં પણ એ પૂર્ણતા એ કેવું હશે એને ખ્યાલમાં આવી જાય છે. અને એવી પૂર્ણતા થાય છે તો બીજથી શરૂ કરીને જેમ પૂનમ થાય છે એ પ્રકારે એ આત્માની પણ એ રીતે ઉત્તરોત્તર દશા ઊંચી થતી જાય છે. એ ક્રમ છે એને ગુણસ્થાન કહેવામાં આવે છે. એ ક્રમને ગુણસ્થાન કહેવામાં આવે છે. અને ગુણસ્થાન ક્યાં સુધી હોય? તો કે શરૂઆત થાય ત્યાંથી પૂર્ણતા સુધી, ત્યાંથી પૂર્ણતા સુધી. એટલે એમાં 14 ગુણસ્થાન છે. હવે એ 14 ગુણસ્થાનની અહીંયા વાત કરવી છે. એટલે આ રીતે વાત લેવામાં આવી છે કે એ ત્રણેયની પૂર્ણ એકતા થવાનો ક્રમ કેવી રીતે છે. તો કે જેમ જેમ જીવ ગુણસ્થાનમાં આગળ વધે છે તેમ તેમ એ ગુણોના પર્યાયોની શુદ્ધતા પણ વધતા વધતા અંતમાં પૂર્ણ થાય છે. ગુણો તો શુદ્ધ જ છે, ગુણોમાં તો કોઈ અશુદ્ધિ છે જ નહીં. અનંત કાળથી જેટલા ગુણ છે તેટલા જ છે. અનંત ગુણ છે તો અનંત ગુણ છે, એમાં કોઈ શંકા કરવા જેવી વાત નથી. અનંત ગુણ છે. આપણે ગુણ સંબંધી પહેલા પણ વિસ્તાર આપણે કર્યો છે, કઈ રીતે અનંત ગુણ હોઈ શકે. અનંત ગુણ છે અને અનંત ગુણમાં કંઈ ઓછા વધતા પણ થતું નથી અને એ શુદ્ધ જ છે. પણ પરિણમનની વાત આવે છે ત્યારે એની પર્યાય જે છે એમાં જે પર્યાયો છે એની શુદ્ધતા નથી, એટલે અશુદ્ધ પરિણમન છે. જેમ કે શ્રદ્ધા ગુણ છે એનું પરિણમન અશુદ્ધ હતું, હવે સમ્યક દર્શન થયું છે તો એ શુદ્ધ પરિણમન શરૂ થયું છે. એ રીતે એની શુદ્ધતા, પર્યાયમાં શુદ્ધતા, એટલે ગુણોના પર્યાયોની શુદ્ધતા, એ શુદ્ધતામાં વધારો થાય છે. શુદ્ધતા વધતી જાય છે, અશુદ્ધતા ઘટતી જાય છે, એટલે અંતમાં એ પૂર્ણપણે શુદ્ધતા થાય છે. એટલે આ જે દશા છે ક્રમમાં શુદ્ધતાની વધવાની, એ ગુણસ્થાન છે, એ ગુણસ્થાન છે. અને એ ગુણસ્થાનની હવે અહીંયા આગળ વાત કરે છે કે ગુણસ્થાન કોને કહે છે. પ્રશ્ન 203 એમાં કહે છે કે ગુણસ્થાન કોને કહે છે. ઉત્તર અહીંયા આપ્યો છે કે મોહ અને યોગના નિમિત્તથી થવાવાળી આત્માના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ગુણોની અવસ્થાઓને ગુણ સ્થાન કહે છે. આ ગોમટસારના જીવકાંડની ગાથા 2 ટીકામાંથી લેવામાં આવ્યું છે. ગોમટસાર માન ગ્રંથ છે અને એમાં જીવકાંડ એમાંથી આ ગાથાની ટીકામાંથી એ વાત લીધી છે. કર્મ સંબંધીનો ઊંડો અભ્યાસ કરવો હોય તો ગોમટસારનો અભ્યાસ કરવો જોઈએ. કર્મ સંબંધીની બધી સૂક્ષ્મ વાતો, કર્મની બધી પ્રકૃતિની વાતો, અને કઈ પ્રકૃતિ કયા વખતે કઈ રીતે હોય છે અને જુદા જુદા ગુણસ્થાન વખતે કઈ કઈ પ્રકૃતિઓ ઉદયમાં હોય, કઈ પ્રકૃતિ સત્તામાં હોય, કઈ રીતે હોય, એના બધા જ સૂક્ષ્મ વર્ણન એમાં કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પણ જે નામકર્મની જે તાણુ પ્રકૃતિની વાત કરી છે એ અને એના સિવાય એની પણ પાછી પેટા પ્રકૃતિ કે જેને લીધે થઈ અને આ શરીરમાં જે બંધારણ થવા અને એમાં ફેરફાર થવા જન્મથી મૃત્યુ સુધીના એની સૂક્ષ્મ વાતો જે છે એનો ઉલ્લેખ પણ એમાં આવી જાય છે. એક નખનો આકાર આવો થવો તો એને માટે કેવું કર્મ હોય કે જેથી કરીને આ નખનો આકાર આવો થાય, બીજી આંગળીના નખનો આકાર આવો થાય, એટલી સૂક્ષ્મતા સુધીની વાત બધી કર્મગ્રંથમાં આવે છે. એટલે જે નામ કર્મ બાંધ્યું એ પ્રમાણે જે ફેરફાર થાય છે, જન્મથી મૃત્યુ સુધી એ શરીરમાં એ રીતથી ફેરફાર થાય છે, બધી જ વાતો એમાંથી આપણે એના જવાબ બધા આપણે મેળવી શકીએ છીએ. ઘણી સૂક્ષ્મતાથી બધી વાત કરવામાં આવી છે. તો અહીંયા વાત એ ચાલે છે કે મોહ અને યોગ, મોહ અને યોગ, મોહ એટલે મિથ્યા માન્યતા, અજ્ઞાનને કારણે અજ્ઞાનને વશ એને મિથ્યા માન્યતા વર્તે છે તે મોહ છે. એ મિથ્યા માન્યતા તે મોહ છે. એ અજ્ઞાનને કારણે એને મિથ્યા માન્યતા વર્તે છે તે મોહ છે. એને જ્ઞાન થાય તો એ પછી મિથ્યા માન્યતા ચાલી જાય છે. એટલે મોહની કર્મનો ઉદય જે છે એ વર્તે છે જ્યાં સુધી, ત્યાં સુધી આપણે એમ કહીએ છીએ કે એને સમ્યક દર્શન સમકિત હોતું નથી, સાચી શ્રદ્ધા હોતી નથી. મોહ છે ત્યાં સુધી એને સાચી શ્રદ્ધા હોય નહીં. નિમિત્તનું કથન છે. સાચી શ્રદ્ધા હોવાને અને મોહનીય કર્મને ખરેખર જોવા જઈએ તો સીધો સંબંધ નથી, એ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. કેમ કે કર્મ છે તે જડ છે અને ભગવાન આત્મા જે છે તે ચૈતન્ય છે. એટલે જે ભાવ છે તે આત્માના ભાવ છે. વિકારી ભાવ, વિભાવ ભાવ જે થાય છે તે પણ ભાવ તો આત્માના જ છે અને એના પરિણામ રૂપે જે કર્મબંધ થાય ને જે કંઈ ફળ આવે છે તે આત્માની સમીપમાં આવે છે. એટલે એવી અશુદ્ધ નિશ્ચય નહીં થી તો એ ભાવ, વિકારી વિભાવ ભાવ જે છે, જે મોહનું કારણ છે, એ વિકારી વિભાવ ભાવ અશુદ્ધ નિશ્ચય નહીં થી તો એના પોતાના છે, એ આત્માના જ છે. શુદ્ધ નિશ્ચય નહીં થી તો એનો શુદ્ધ ભાવ છે, સ્વભાવ ભાવ છે, પણ અશુદ્ધ નિશ્ચય નહીં થી એ વિકારી ભાવ વિભાવ ભાવ એ આત્માના જ છે. અને એવા ભાવ, વિકારી ને વિભાવ ભાવ જે છે એ મોહને વસ્ત, મોહને કારણે થાય છે. એટલે મોહનીય કર્મના ઉદયને નિમિત્તે થાય છે એમ આપણે કહીએ છીએ. તો એવો મોહ અને યોગ, યોગ એટલે જોડાણ, એના નિમિત્તથી થવાવાળી આત્માના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ગુણોની અવસ્થાઓને ગુણસ્થાન કહે છે. નિમિત્ત ભલે એનું પામે પણ દશા કોની થાય છે? દશા કોની થાય છે કે એ ગુણ છે એના પરિણામની અંદર જે દશા થાય છે એ અવસ્થાઓ એ કોની છે? તો કે ગુણ છે એનું પરિણામ થાય છે અને જે અવસ્થાઓ થાય છે એની વાત કરે છે અને એ અવસ્થાઓને ગુણસ્થાન કહેવામાં આવે છે. એ અવસ્થાઓને ગુણસ્થાન કહેવામાં આવે છે. દર્શન, અહીંયા દર્શનનો અર્થ અહીંયા શ્રદ્ધા લેવાનું, શ્રદ્ધા ગુણ, જ્ઞાન ગુણ, ચારિત્ર ગુણ, એની અવસ્થાઓ, એ ત્રણેયની જે અવસ્થાઓ જે થઈ રહી છે એટલે શુદ્ધતા વધતી જાય છે. એ સ્ટેપ બાય સ્ટેપ એ આગળ વધે છે, પગથિયા ચડતો જાય છે, શુદ્ધિના પગથિયા ચડતો જાય છે, શુદ્ધતા વધતી જાય છે, એ ગુણસ્થાન છે. એવી ગુણસ્થાનની પરિપાટીમાં જે વાત આવી છે એ બધું સમજવાથી આખો મોક્ષ માર્ગ સ્પષ્ટ થાય છે. આખો મોક્ષ માર્ગ કયા પ્રકારે છે એની ઘણી સ્પષ્ટતા એમાં થાય છે. ગુણસ્થાનના કેટલા ભેદ છે? 14 ભેદ છે. કયા કયા 14 ભેદ છે? મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર, અવિરતિ, સમ્યક દ્રષ્ટિ, દેશવિરતિ, એ પણ સમ્યક દ્રષ્ટિ છે, પ્રમત વિરત, એ પણ સમ્યક દ્રષ્ટિ છે. આ બધા પછી ચોથા ગુણસ્થાન પછીથી સમ્યક દર્શન થયા પછી વાત છે. અવિરતિ સમ્યક દ્રષ્ટિ કહ્યું ત્યાંથી પછી સમ્યક દર્શન છે જ બધામાં. પછી તો ચારિત્ર પણ છે, પછી દેશવિરતિ છે, ત્યાં દેશ ચારિત્ર છે. એના સંબંધી આપણે આવતી વખતના સ્વાધ્યાયમાં વધારે વિસ્તાર કરીશું. આજે ફક્ત એના નામ અને સામાન્ય એની વ્યાખ્યાઓ સમજીએ છીએ. પ્રમત વિરતિ, અપ્રમત વિરતિ, છઠ્ઠું પ્રમત વિરતિ, સાતમું અપ્રમત વિરતિ, આઠમું અપૂર્વકરણ, નવમું અનિવૃત્તિકરણ અને દસમું સૂક્ષ્મ સાંપ્રાય, અગિયારમું ઉપશાંત મોહ, બારમું ક્ષીણ મોહ, તેરમું સયોગી કેવળી અને ચૌદમું અયોગી કેવળી. તો આ સંબંધી આ પ્રશ્ન 204 સંબંધી એના વિશે વધારે વિસ્તારથી આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. કોઈ પ્રશ્ન હોય તો લઈએ. તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.